नमो हरि अंतावन नमो सिद्धानं नमो अरियानं नमो जानानं नमो सवसाभूयं मंगलाचरण आत्मा निशासन विराजमान को श्री विनशासन गुरु नमो ज्ञानवित सुख सार आसन हित उपदेशते करी मंगलाचार श्री विनशासन आत्मनिशासन श्रुत जाति सुख हरि सुख हरि पाहि शासन भद्र गुण धारी भव्य कर ऐसे सारे शास्त्र को प्रकाश जीवनी को बने उपकार मिथ्या ग्रह वासना ताकि देश भाषा सभी अर्थ को प्रकाश करो जाति मतलब बुद्धि हो के हो अर्थ भाषना जाति मंद बुद्धि हो के हो अर्थ भाषना जो लक्ष्मी के निलय रूप विनाशी प्रभु को ग्रंथ रचु आत्मानुशासन भव्य जनों को है शिव काय श्री आत्मंतु दुख से डरता अरु सुख की वर्षा करता इसीलिए मैं दुखहारी सुखहारी रचना करता मधुर विपाकी उपदेशामृत यदि कतु भी भाषित हो कतु औषधि होगी ग्राहक बन किंचित सुभय आत्मानुशासन ग्रंथ विराजमान गुण भद्र आचार्य देव द्वारा रचित आत्मानुशासन ग्रंथ पर अपने सोल साइंस ना अंतर्गत दर रविवार स्वाध्याय कर रहा है। आज आप 113 नंबर की गाथा और समय रीते 114 नंबर की गाथा अपनी गाथा पर अपने स्वाध्याय करवाना है। गया वक्त अपने 113 नंबर की गाथा संबंधी थोड़ी भूमिका बांधी थी जो यह सत्र चाली रही है सत्र है तप ही समस्त सिद्धियों का साधन है इन्हीं पश्चिमी गाथा पर तप की महिमा इन प्रकार की गाथा ध्यान तप का ध्येय फल तप करने की प्रेरणा आदि अनेक गाथाओं का माध्यम से आचार्य गुरुभद्रा जी आचार्य गुरुभद्रा पर तप की प्रेरणा आते हैं। पर एक सिद्धांत है एक नियम है कि सम्यक दर्शन की प्राप्ति वगर जे आत्मा की अनुभूति है इन्हीं प्राप्ति वगर तप सम्यक सम्यक तप निश्चय तप संभव नहीं। कोई पकड़े थे शू कहवा मांगे निश्चय तप साचु तप तप एट शू प्रतपल पोता स्वरूप उग्रपणे लीन थो એટલે સમજો ચાલી ગણી ઉત્કૃષ્ટ દશા સ્થિરતા સ્થિરતા આપણે કહીએ ને કે સ્વરૂપમાં ઉત્કૃષ્ટપણે સ્થિર રહેવું એટલી ગજબની સ્થિરતા કે બહારમાં શરીર ઉપર પણ ઉત્તર કરે છે પથ્થર વરસાવે છે ગરમ ગરમ આભૂષણ પહેરાવે છે માથા પર ગરમ ગરમ સીઘડી મૂકે છે ઉપરથી ફેંકે છે ઘાલમાં પીને છે આટલું બધું થવા છતાં પણ આવો ભયંકર ઉપસર બહુ ઉપસર્ગ પ્રત્યેકતા પ્રત્યે પણ ક્રોધ નહીં તો આવો બહારનો ઉપસર્ગ થાય ત્યારે પૂર્વ કર્મના ઉદય પ્રમાણે રેલી આવીને ઉપસર્ગ કરે અને પોતાના સ્વભાવમાંથી સામાન્ય ગાંધી પોતાના સ્વભાવમાંથી વિચલિત ન થાય પોતાના સ્વભાવમાંથી ડગે નહીં પોતાના સ્વભાવમાંથી ખસે નહીં એને એને તપ કહેવાય હવે બોલો એની દશા ક્યારે આવશે ક્યારે રહી શકશે આવો પોતાના સ્વભાવમાં સ્થિર કોઈ ખ્યાલમાં આવે ને અહીંયા તો જરા કઈ કઈ પ્રતિકૂળતા આવે જરા કઈ મચ્છર ચડે કે કઈ કામ આવી જાય તો આપણને આપણો ઉપયોગ વિચલિત થઈ જાય છે હવે આ ઉત્કૃષ્ટ દશાની વાત કરે છે તો આ દશા આવશે ક્યારે
આ ગુણસ્થાન ઉપર આરોહણ જયારે જીવ સત્યધારીની દશા કેવી હશે, એ તપ કેવું હશે, એ લીનતા કેવી હશે, એકાગ્રતા કેવી હશે, સ્થિરતા કેવી હશે, પછી સમ્યક દર્શન મજબ કેવી રીતના સંભવ છે? પોતાના આત્માની પ્રતીતિ નહીં થઈ હોય, પોતાના આત્માનો સ્વાદ નહીં ચાખ્યો હોય તો એમાં સ્થિર કેવી રીતના રહી શકશે? તો એટલે માટે તપની પ્રેરણા તો આવી છે, કારણ કે સાક્ષાત મુક્તિ આવતા લાકામાં ચાલી પછી ની વાતો, સાક્ષાત મુક્તિ ની પ્રાપ્તિ તો તપ તપ કરેલા ઈચ્છા નિરોધો તપ છે ને બધા સૂચનો, તો સાક્ષાત મુક્તિ ની પ્રાપ્તિ છે, ચતુર્દશાની પ્રાપ્તિ છે, ગુણસ્થાન થી પાર જે દશા છે એ આ તપ કરવાથી થશે, આ માર્ગ પર આવવાથી થશે. પણ આ માર્ગ પર ઉગ્રપણે કયો જીવ આવી શકશે પ્રશ્ન એ છે. જેને પોતાના આત્માની ખબર જ નહીં હોય અને બહારમાં દીક્ષા સાથે અનુસાર લીધી, એક સમય માટે પોતાના આત્માનો અનુભવ ના થયો કે મુનિ દીક્ષા સાચી ન કહેવાય, એ અગિયાર નું નવ પૂર્વ નું જ્ઞાન કર્યું અને પોતાના આત્માનું આત્મ જ્ઞાન ની જ્ઞાન રહે એ જ સભી અજ્ઞાન. કોઈ પણ એટલી બધી સરસ આ બે વાર્તા છે જે આપણે વાંચીએ, નહીતર પાછું આપણે શું છે કે એના વિસ્તારમાં રહ્યા જશે. જો આપણે પહેલા વાંચી છે 113 નંબરની ગાથા છે એનું વિશ્લેષણ કરીએ. જો તપ ઈ સમસ્ત સિદ્ધિઓ કા સાધન બોલો ગયો. હવે તને અગર મોક્ષ રૂપી સિદ્ધિ જોતી હોય કે પછી સામર્થ ધ્યાનથી કે પછી બાહ્યમાં પણ તને કોઈ પુણ્યના ઉદય પ્રમાણ જે બાહ્યમાં જે સિદ્ધિ જોતી હોય કે તીર્થંકર આદિ પદ કે ચક્રવર્તી આદિ પદ કે કામદેવ આદિ નું પદ પણ અગર પ્રાપ્ત થાય છે જીવને તો એ તપના પડતી થાય છે. કોઈ સમજાય છે ને? કોઈ પણ પ્રકારની સિદ્ધિ લૌકિક અલૌકિક પુણ્યનો બંધ કે કર્મની નિર્જરા કોઈ સમજાય છે? નિશ્ચય આ તપના માધ્યમથી થાય છે. એટલે માટે અહીંયા ગાથામાં એ વાત સિદ્ધ કરે છે કે ભાઈ કોઈ પણ પ્રકારની સિદ્ધિ તો તપ કરવાની છે. હવે તમને એનું આખું વિશ્લેષણ આપણે કરીએ અને આપણે ગાથા વાંચી જો. આત્મા સોરી એનું ઓલું છે ને જે હેડિંગ એ વાંચું છું, આત્મ કલ્યાણ રૂપ પેજ નંબર 105 છે હિન્દી પુસ્તકમાં, ગાથા 113. આત્મ કલ્યાણ રૂપ મોક્ષ કે ઇચ્છુક પુરુષો કો આયું મોક્ષ કે ઇચ્છુક પુરુષો કો તપ કે બિના કોઈ તપ કે બિના ઓર કોઈ સામગ્રી વાંછિત ફળ દેને વાલી નહીં હૈ. ઓર કોઈ સામગ્રી ઓર કોઈ સાધન ઓર કોઈ સહયોગ જીવ કો મુક્તિ પ્રાપ્ત નહીં કરા સકતી. તપ હી એક માત્ર સાધન હૈ મુક્તિ પ્રાપ્તિ કે લીએ, તપ હી ઉત્કૃષ્ટ સાધન હૈ. અને એની પહેલા મેં એક શરત લીધી, શું શરત લીધી? તપ 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 કોણ કરી શકશે સાચા અર્થમાં? કે જે જીવ સમ્યક દર્શી હશે. સમ્યક દર્શન વગર મોક્ષ માર્ગ મુનિ દશા ભાવલિંગી પણ ગુણસ્થાન ઉપર આગળ વધવું એ કોઈ વાત સંભવ છે? કારણ કે સમ્યક દર્શન એટલે શ્રદ્ધા સમ્યક થશે તો જ્ઞાન અને ચારિત્ર પણ સમ્યક થશે. સ્વભાવની અંદર માં ખબર હશે, સ્વભાવની અંદર જોયો હશે તો ઉગ્રપણે એમાં સ્થિર થઈ શકશે. કારણ કે એવા અપૂર્વ આનંદને અતિન્દ્રિય આનંદને જેને ચાખ્યો એનો ઉપયોગ વારંવાર 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 પોતાના સ્વભાવ તરફ વળશે વળશે અને એ વળતો ઉપયોગ વધારે ને વધારે થશે અને એ થતો ઉપયોગ એક સમય એવો આવશે કે થઈ જશે અને થઈ જશે તો ત્યારે બહાર નહીં આવે અને બહાર નહીં આવે અને સમસ્ત કર્મથી રહી થઈ જશે એનું નામ મોક્ષ છે. મોક્ષ નું કારણ તપ, તપ નું કારણ સમ્યક દર્શન, સમ્યક દર્શન નું કારણ તત્વ રહે છે. જેમ સમજાય આપી શું કીધું ભાભી? મોક્ષ નું કારણ તપ, તપ નું કારણ સમ્યક દર્શન, સમ્યક દર્શન નું કારણ તત્વ નિર્ણય વગર સમ્યક દર્શન નથી, સમ્યક દર્શન વગર તપ નથી. તપ એટલે મુનિ દશા, વ્રત તપ સંયમ માર્ગ આગળ મુનિ દશા ચારિત્ર સ્થિરતા હીનતા એ ખબર જ નહીં હોય હું આત્મા છું અને આત્મામાં જે સ્વભાવ છે એની ખબર જ નહીં હોય તો કેવી રીતના અંદર સ્થિર થશે? બરાબર છે. જો હવે આપણે વાત છે તૃષ્ણા રૂપ પવન સે પ્રેરિત કોયા વહ સુખ ક્યા મિલ સકતા ઓર દુષ્ટય કામ વ્યાજ આતંકો દુષ્ટ બના સકતા. પ્રશ્ન ચિહ્ન છે ને?
और अरे पराभव क्या चरणों को छू सकता है तुम कहो, सबसे अधिक श्रेष्ठ साधन क्या अर्थ सिद्धि का तुम कहो।
वाह, कितना प्रश्न थे, जो त्रण प्रश्न थे, चार प्रश्न थे, अर्थवाद के अर्थ जो बहुत सारे उदाहरण पूछे, जो उदाहरण समझो, उदाहरण बताने ख्याल से धन आदि के विचार रूपी पवन द्वारा धोखने से तप्त जीवों को सुख कहाँ देखा जाता है। नीचे जो यहाँ फुटनोट है ना, फुटनोट एम समय जो थर्ड, जो थर्ड नंबर है ना, ये थर्ड नंबर में धोखना अर्थ समझा, धोखना शू धोखने को जो नीचे वाक्य कला, आग जलाने के लिए कोयला आदि को जलाकर, कोयला आदि को जलाकर पति पंखो नाखे ना, ये शू थे आग वगारे भड़के, समझो उदाहरण समझो, पाठ वाक्य से जो आग जलाने के लिए कोयला आदि को जलाकर उसे पंखे से हिलाकर तेज हवा देने की क्रिया को धोखना कहते हैं। पाई समझाए, उदाहरण समझाए तो बताए, हमें सिद्धांत जो सिद्धांत पांचवी बात जो ऊपर अर्थ अर्थ धन आदि के विचार रूपी पवन, ये अलग पंखो थे ना, ये पंखा की साथ कोने कंपेयर करू, हाँ धन आदि नो विचार पकड़ के पॉइंट, थोड़ी बात पूछनी है पर समझा से बताना, धन आदि के विचार रूपी पवन द्वारा धोखने से तप्त जीवों को सुख कहाँ देखा जाता है। समझायो अर्थ, हमें जो अर्थ करिए चूंकि तू धन आदि का विचार करे, इसलिए विचार ही वांछा इच्छा तृष्णा, तृष्णा की खाई खूब भरी पर रिक्त रही वह रिक्त रही। अरे ये जीव निरंतर सुखी थवा माटे, जो आगे देखो जो सुखी कहाँ देखा जाता है, सुखी थवा माटे सामान्य ध्यान की बहुत मार्मिक पॉइंट है, सुखी थवा माटे पहला तो जे त्रिभुवन में जीव अनंत सुख चाहे दुख से कहे, बता जीवन में शू थव सुखी शू जो है सुख, એની માટેના પ્રયત્ન કરીએ છીએ કે એની સવારથી રાત સુધીના બરાબર છે, હવે એ બધા પ્રયત્ન જે કરીએ છીએ એ બધા પ્રયત્ન સાર્થક છે સાચા છે, બોલો વિચાર કરો કે જે પ્રયત્નો કરવાથી એક જીવ આજ સુધી જે પ્રયત્ન કરે છે એ પ્રયત્નથી કોઈ પણ જીવ આજ સુધી સુખી થયું નથી, હવે અહીંયા શું કે છે કોની ઈચ્છા, ધન આદિકમાં બધું આવું, કોની ઈચ્છા કોની વાંછા કોની તૃષ્ણા કોનો લોભ, ધન આદિકનો એનો વિચાર એની ઈચ્છા એની તૃષ્ણા કોઈ તો થાય છે એનાથી હું સુખી થઈશ એવી માન્યતા, આવી આપણે ગઈકાલ પરમ દિવસ નો વિષય ક્રિયા પરિણામ અને કોઈ પકડાયો ક્રિયા પરિણામ અને અભિપ્રાય, ક્રિયા પરિણામ અને અભિપ્રાય, આ ભૂલ અભિપ્રાયની શું ભૂલ અભિપ્રાયની કે ધન આદિક થી એટલે પર થી સંયોગ થી ધન આદિક થી પુણ્યના ઉદયમાં પ્રાપ્ત સામગ્રી થી શું થશે મને સુખ મળશે એવો વિચાર કરવા વાળાને આજ સુધી સુખની પ્રાપ્તિ થઈ છે એ નથી થઈ, અહીંયા તપથી સુખની પ્રાપ્તિ તપથી નિર્જરા તપથી મોક્ષ એ વાત સુધી કરે છે, અને કદાચ ભૂલતા નહીં તપ શબ્દ આવે એટલે એની પહેલા આપણે શું યાદ આવું છે સમ્યક દર્શન પૂર્વક નું તપ, શું બોલશો શું યાદ રાખશો સમ્યક દર્શન સહિત તપ, સમ્યક દર્શન સહિત ચારિત્ર, સમ્યક દર્શન સહિત મુનિ દીક્ષા, સમ્યક દર્શન સહિત આત્મલીનતા, તો ખરી આત્મલીનતા થઈ શકશે, આત્મામાં ઉપયોગ ટકી શકશે, સમ્યક દર્શન નહીં હોય આત્માની શ્રદ્ધા નહીં હોય પ્રતીતિ નહીં હોય તો તપ બાહ્યમાં તો થઈ જશે, જે અનંતવાર આપણે પાલન કરી રહ્યો આ કોઈ બગાયો પહેલો પોઈન્ટ કીધું ધન આદિ કે વિચાર રૂપી પવન દ્વારા ધોકને છે તપ્ત જીવ, તપ્ત એટલે સમજાય છે તપ્ત સંતપ્ત તૃષ્ણાથી ભરેલો, ઈચ્છાથી ભરેલો, દુઃખી, લોભી, અજ્ઞાની, મિથ્યાવૃત્તિ, દુઃખી, આકુરે, ભયભીત, શું આવા જીવને ધન અભિષ્ટ પ્રાપ્ત થાય, મને થાય, મને થાય, મને એવા વિચાર ના ને ધોકવાથી, એટલે એનો એની હવા નાખવાથી શું કોઈ જીવને સુખની પ્રાપ્તિ થશે? તો કે નહીં. પોઈન્ટ પકડાય છે, ખ્યાલ આવે છે? સિદ્ધ ભગવાન પાસે કેટલા 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 રૂપિયા છે, કેટલું ધન છે બોલો? સંધ્યાબેન, સિદ્ધ ભગવાન પાસે કેટલા ધન છે, કેટલી મોટર છે, કેટલી કાર છે, કેટલા ધંધા વ્યાપાર છે, આભૂષણ, સાડી, બાંગલા, ગાડી, લારી, બારી, કેટલું છે બોલો? કાંઈ નથી, નથી ને? તો પણ અનંત સુખી છે. અરે અનંત સુખી છે કે નહીં એ તો માનો છો કે નહીં? સિદ્ધ ભગવાન અનંત સુખી છે કે નહીં માનો છો કે નહીં? મોટા દેવ માનો છો ને? આપડા અવર છે ને, પરમેશ્વરીમાં છે ને, દેવ છે ને, ભગવાન છે ને, વિતરાગી સર્વ કે ઈતો દેશી આ કર્મ થી રહી છે બોલો? અવિરાબાદ સુખી ને ભોગવે છે. એનો મતલબ એ થયો કે બાહ્ય સંયોગ સાથે તારા સુખ દુઃખ નો રંજ માત્ર પણ સંબંધ નથી. અહીં પકડજો, ગજબ કે બોલો, પુણ્ય નો ઉદય છે એમાં બાહ્ય સંયોગ મળ્યા, મનુષ્ય દેહ મળ્યો, સંનીપણું મળ્યું, ઇન્દ્રિયો મળી, સાચા દેવ શાસ્ત્ર ગુરુ મળ્યા, બાહ્ય બધી અનુકૂળતા મળી, એ પુણ્ય નો ઉદય. ભોગવાની તો સામર્થ્ય છે નહીં, ઉદયમાં પ્રાપ્ત થયું છે અને માને છે કે આનાથી સુખ મળશે, આનો હું કરતા છું, તો નિરંતર પાપનો બંધ કરે. નુકસાન સમજાય છે? પુણ્યનો ઉદય ખર્ચાઈ રહ્યો છે. જે મન દ્વારા, જે આ પુણ્યના ઉદયમાં પ્રાપ્ત અનુકૂળ સામગ્રી દ્વારા આત્મ કલ્યાણમાં ઉપયોગને લગાડવાનો હતો, એની બદલે શું કર્યું બોલો? એની બદલે શું કર્યું? એને ભોગવવામાં, એને પ્રાપ્ત કરવામાં, એને વધારવામાં, એને સાચવવામાં, એના બળ પર પોતાને માન માનવામાં અભિપ્રાયની આ ભયંકર મોટી ભૂલના કારણે ઉદય તો બધો ખર્ચાઈ ગયો, ભોગવી તો કઈ શકો નહીં, અને એકાંત પાપનો બંધ થયો અને પ્રક્રિયા પૂરી થઈ ગઈ અને પાછો બેક ટુ પેવેલિયન નિરોધ દશામાં પહોંચી ગયો. પોઈન્ટ પકડાયા? શું કહેવા માંગે? ફરીથી શું કીધું? એક તો અત્યંત દુર્લભતાથી તો નિરોધ નથી નીકળ્યો. અને તમે વિચાર કરો, 25,000 સ્ટુડન્ટ છે સીએ ની એક્ઝામ આપી હોય અને એમાંથી ખબર પડે 25,000 સ્ટુડન્ટે અપ્લાય કર્યું છે અને એમાંથી ખબર પડે 5 સ્ટુડન્ટ પાસ થવાના છે, બોલો કેવી સિરિયસનેસ આવી જશે? સિંગી સમજાય છે બધા? હવે વિચાર કરો કે અનંત જીવ રાશિમાંથી 6 મહિના 8 સમયમાં ખાલી 608 જીવ નિબોધમાંથી નીકળવાના છે. વિચાર કરો કેટલી દુર્લભતા. અને એ આપણે બધી વાત કહી હતી, આપણે શુક્રવારે વાત કહી ને બધી, કે એ શું શબ્દ તો યાદ છે? પ્રચુર ભાવ કલમ, એટલે તીવ્ર મિથ્યાત્વ. વિચાર કરો, તીવ્ર મિથ્યાત્વ ના પરમ ત્યાં ગયો. એની ગોટના જીવો વાતો કરે છે અંદરમાં કે ભાઈ આપણે કેમ નથી નીકળતા, આ કેમ નીકળી ગયા, 608 જીવ નીકળ્યા તો કેમ નીકળી ગયા, કેવી રીતના નીકળી ગયા? એ ભાવ કલમ ની થોડીક મંદતા થઈ તો એ જીવ નીકળ્યા. અને જેને પ્રચુર ભાવ કલંક હજી તીવ્રપણે વર્તે છે એ વિદ્યા છે. પ્રચુર ભાવ કલંક ઇઝ ઇક્વલ ટુ મિથ્યા. ક્રોધ કશાયના ફળમાં નરકમાં જશે, મંદ કશાયના ફળમાં સ્વર્ગમાં જશે. સાંભળી લેજો, અલ્પ આરંભ અલ્પ પરિગ્રહના ફળમાં મનુષ્યમાં જશે, તીવ્ર આરંભ તીવ્ર પરિગ્રહના ફળમાં નરકમાં જશે. પરંતુ પ્રચુર ભાવ કલંક ના ફળમાં જીવ નિગોધ મળે. અને જે જીવ નીચે નિગોધ નીકળ્યા જ નથી ત્યાંથી, હજી એ બધા આ પરિણામ ના ફળમાં ચાલે. આ પરિણામ એટલે મિથ્યાત્વ, મિથ્યાત્વ એટલે અભિપ્રાય નો દોષ. અભિપ્રાય નો દોષ સમજાય છે? માન્યતા. આપણે વાત કરી ને આ કેવી ખાધી એ ક્રિયા સાંભળજો, ધ્યાનથી સાંભળો, વાત નીકળી છે તો કહી દો. આ કેવી ખાધી એ ક્રિયા, હું ખાઈ શકું, ખાવાના પરિણામ, ખાવાના ભાવ એ પરિણામ, અને હું ખાઈ શકું છું એ અભિપ્રાય, ખોટો અભિપ્રાય. ત્રણ વાર સમજાય. આજ સુધી સાચું તપ કેમ ન થાય? આજ સુધી સાચી નિયમ દીક્ષા કેમ ન કહેવાય? આજ સુધી જે જ્ઞાન પ્રાપ્ત કરીને સાચું કેમ ન કહેવાય? સમ્યક કેમ ન કહેવાય? શું કમી રાખી હતી? બોલો, જ્ઞાન ની વૃદ્ધિમાં શું કમી થઈ? ચારિત્રના મંદ કસાઈમાં શું કમી આવી? તો શું કામ આજ સુધી જીવને સાચા મુનિ ન કહેવાય? આપણે કેમ સાચા મુનિ ન કહેવાય? કેમ મુક્તિ ના મળી? કેમ સમ્યક દર્શન ન થયું? કેમ આત્મદર્શન ન થયું? કેમ? કારણ કે આ અભિપ્રાય ની ભૂલ રહી છે. શું ભૂલ રહી ગઈ? અભિપ્રાય ની, કે હું મુનિ છું. શું માન્યું? હું શરીર છું. 24 કલાકે માનું કે ચાલે છે ને, હું શરીર છું, હું ગોરો છું, હું આવો છું, અને ખ્યાલ આવે છે. એ જે શરીર પર સંયોગ અને તૈયારીમાં નિરંતર જે એકત્વ બુદ્ધિ ચાલે છે, એનું નામ છે પ્રચુર ભાવ કરવો. એનું નામ છે અભિપ્રાયનો દોષ. આપણે વાત કહીએ ને, 1 કિલો કર્મ બંધાય તો 0 ગ્રામ કર્મ બંધાય, અને પરિણામથી 1 ગ્રામ કર્મ બંધાશે. અને 999 ગ્રામ કર્મ નો બંધ થાય છે અભિપ્રાયના દોષ. હરેક શરીરની અવસ્થાને પોતાની માને, હરેક શરીરની અવસ્થાનો કરતા થાય છે, હરેક પરદ્રવ્યની અવસ્થાનો કરતા થાય છે. હવે બોલો, આ હું બોલું છું, આ અગર માન્યતા ચાલે છે, ભાવકલન છે, પ્રચુર ભાવકલન. કેમ? કારણ કે વાણી એ પુદગલ છે, અને એનો પોતાને શું માયનો? કર્મ. મુનિ અવસ્થા એ દેહની ક્રિયા છે, અને એને મનની પોતાની મન કસાઈનો ભાવ, 28 મૂળગુણનો પાલન કરવાનો ભાવ એ આશ્રમ તત્વ છે, અને એને માયનું મેં કર્યો, મારો ભાવ, મારા શિષ્ય, હું મુનિ, મારો સંઘ, હું આચાર્ય, હું ઉપાધ્યાય, હું સાધુ. બોલો, આ શલ્ય રહી ગયું. શલ્ય છે ને, 3 પ્રકારના શલ્ય. મિથ્યાત્વ, બોલો, 3 પ્રકારના શરીર થયા છે. બોલે, મિથ્યાત્વ, માયા અને નિદાન. બોલો, આ 3 શરીરમાં માયા અને નિદાન તો આગળ અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજલન માયા, તો મિરાજ આદિ ને પણ સંજલન સંબંધી માયા છે, અને નિદાન, નિદાન 5મા સ્થાન સુધી છે. પરંતુ મિથ્યાત્વ નહીં ગયું તો વિચાર કરી લો, મોક્ષ માર્ગમાં 1 કદમ પણ આગળ નહીં. આ પહેલી લાઈન નો અર્થ સમજાયો? પહેલી લાઈન નો અર્થ પ્રચુર ભાવ કરો. શું ગજબ છે! વિચાર કરો, આ તો કેટલી એક મનુષ્ય ભાવની દુર્લભતા પણ સમજો, કે આપણે કેટલી દુર્લભતાથી આ મનુષ્ય ભાવ પ્રાપ્ત કર્યો. આર્યખંડ માં જન્મ થયો. તમને ખબર છે, એક પોઈન્ટ લઈને આગળ વધું છું. આ 2.5 દ્વીપમાં મેઘખંડ કેટલા? મેઘખંડ અને આર્યખંડ થોડું ખબર છે ને? મેઘખંડ એટલે કે જ્યાં ધર્મ નો નામ નિશાન નથી, મેઘખંડ. અને આર્યખંડ એટલે કે જ્યાં ધર્મ છે. બોલો, આર્યખંડ 2.5 દ્વીપમાં કેટલા આર્યખંડ છે? 2.5 દ્વીપ છે ને, 2.5 દ્વીપમાં મનુષ્ય છે, એની બાર તો મનુષ્ય છે. તો આ 2.5 દ્વીપમાં કેટલા આર્યખંડ? કોન્સ્ટન્ટલી જો મનુષ્ય ભવ ની પ્રાપ્તિ, ઉત્તર ઉત્તર દુર્લભ પાછળ જૈન ધર્મ, જૈન કુળ પાછળ જૈન શાસ્ત્ર ગુરુ ની પ્રાપ્તિ, એમાં પણ આ સત સમાગમ, સંઘની પરિચય પડવું, મંદ કસાય, શુભ લેખ્યામાં પણ વૃદ્ધિ, પોઈન્ટ પકડાય છે? હવે મને કહો, આર્યખંડ કેટલા છે આ 2.5 દ્વીપમાં, અને મેઘખંડ કેટલા છે 2.5 દ્વીપમાં? કોઈ પકડાય છે? મેઘ ખંડ પકડજો, એનું કેલ્ક્યુલેશન બધું ક્યારેક સમય હશે તો તમને કહીશ, પણ ખાલી ખાલી દુર્લભતા સમજો. મેઘ ખંડ છે 850. 2.5 દ્વીપમાં મેઘ ખંડ 850 છે. ભરત, એરાવત અને વિજય ક્ષેત્ર મળીને 850 મેઘ ખંડ છે, અને 170 આર્યખંડ છે. હવે બોલો, મેઘખંડ વધારે છે કે આર્યખંડ? હવે જયારે પરાવર્તન કરશે, ભવ પરાવર્તન કરશે, પોસિબિલિટી જન્મ લેવાની ક્યાં વધારે છે? મને એકો, પોસિબિલિટી જન્મ લેવાની ક્યાં વધારે છે? મેઘખંડમાં પોસિબિલિટી વધારે છે, કારણ કે મેઘખંડ વધારે છે. 32 વિજય છે ને, 1 વિજય સંબંધી 32 નગરી છે. 32 નગરી છે, એમાં 5 એક નગરીમાં 5 લેખ છે. 1 આર્ય, 5 લેખ, 1 આર્ય, 5 લેખ, 1 આર્ય. તો આર્યખંડ ઓછા છે, મેઘખંડ વધારે છે. સિંકી આર્યખંડ કરતા મેઘખંડમાં જન્મ લેવાની પોસિબિલિટી વધારે છે અને ત્યાં ધર્મનું નામ લેવાનું. હવે એ વાત અલગ છે, થોડી લાઈટ કરી છે વાત ને, એ વાત અલગ છે કે કોઈ ચક્રવર્તી જે સાધવા જાય ને ચક્રવર્તી અને એની પત્નીઓ આ મેઘખંડ માંથી આર્યખંડ માં આવીને ધાર્મિક થઈ જાય. કેટલી કેટલા જીવો ઉચાર કરો, 35,000 96,000 આની માંથી 35,000 મેઘખંડ માંથી આવે છે. પોઈન્ટ તમારે ને શું કહેવા માંગે છે, 35,000 ખાલી મેઘખંડ માંથી આવે, મેઘખંડમાં જન્મ લેવાની પોસિબિલિટી વધારે. એટલે આપણે આર્યખંડમાં જન્મ લીધો મનુષ્ય બનીને એના કરતા આપણે કેટલી વધારે વાર જન્મ લીધો મેઘખંડમાં. આ થોડી દુર્લભતા, કારણ કે આપણે છે ને એના ભવની, આજે મનુષ્ય ભવ જે આપણે દેખા છે અને આપણને હજી એની દુર્લભતા નથી ભાવતી. કેટલી દુર્લભતાથી આપણને પ્રાપ્ત થાય છે આપણે નથી ભાવતું. મને એકો આપણે આવે છે ને દુર્લભ નહીં જેઓ ચિંતા મળી જેઓ પર્યાય નહીં પ્રસંગ, એક ઇન્દ્રિય માંથી બે ઇન્દ્રિય થવું એ દુર્લભ થયું. ત્રસમાં બે ઇન્દ્રિય થવું એ દુર્લભ થયું, બે થી ત્રણ ઇન્દ્રિય થવું એ દુર્લભ થયું, ત્રણ ઇન્દ્રિય જીવ, ચાર ઇન્દ્રિય જીવ દુર્લભ. આ પર્યાયમાં આવું દુર્લભ લો અને વિચારી લો અસંગની પંચેન્દ્રિય થી એક ઇન્દ્રિય થી લઈને અસંગની પંચેન્દ્રિય સુધીના જે જીવો છે એ જીવોને તો તમને દર્શન ની પ્રાપ્તિ ની કોઈ પોસિબિલિટી નથી, કારણ કે ત્યાં મન નથી. મામી સમજાય છે, કારણ કે ત્યાં મન નથી. વિચાર કરો. હવે હું તમને એક પ્રશ્ન પૂછું, બે ઇન્દ્રિય માંથી ત્રણ ઇન્દ્રિયમાં આવું એ પુણ્ય નો ઉદય છે કે પાપ નો ઉદય છે? બોલો, બે ઇન્દ્રિય માંથી ત્રણ ઇન્દ્રિયમાં આવું એ પુણ્ય નો ઉદય છે કે પાપ નો ઉદય છે? બે રીતે આન્સર આવશે. બે ઇન્દ્રિય માંથી ત્રણ ઇન્દ્રિય થયો તો પુણ્ય નો ઉદય, પરંતુ મન નથી એટલે પાપ નો. ના સમજાયું? બે માંથી ત્રણ માં આવ્યો તો પુણ્ય નો ઉદય, પણ મન ની પ્રાપ્તિ નથી થઈ તો પાપ નો ઉદય. દુર્લભતા સમજો. આ બધી ઇન્દ્રિયોને ને બધી યજ્ઞતિઓને યોનિઓને પાર થઈને આપણે ત્યાં બેઠા, દુર્લભતા નથી માંગતી. પોઈન્ટ સમજાય છે? જો બીજો પોઈન્ટ જો, પહેલો પોઈન્ટ થઈ ગયો, બીજો પોઈન્ટ જો, કામ વળગોમાં થઈ ગયો. કામરૂપી વ્યાજ અદુષ્ટ આત્માઓ કો દુષ્ટ કર દેતા હે સત્ય ચિહ્ન છે. અગર નો અંક કરી દો પેન્સિલ બુકમાં, સપોઝ નો હોય બરાબર, તો કીધું કામરૂપી વ્યાજ અદુષ્ટ આત્માઓ કો દુષ્ટ કર દેતા હે. વિચાર કરો, જે અદુષ્ટ એટલે દુષ્ટ નથી, સમજાય છે, એવો સમ્યક દ્રષ્ટિ જીવ, આત્મજ્ઞાની જીવ, એવા જીવને જેને આત્માનું જ્ઞાન થઈ ગયું છે, અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થઈ ગઈ છે, અંતર્મુખ થઈને પોતાના સ્વભાવને જેને નિહાળ્યો છે, જોયો છે અને એ સુખનું ભેદન થયું છે, હવે એવા જીવને કયો કામ ભાવ, કયો ક્રોધ ભાવ, કયો કચાલ ભાવ, કયો મોહ ભાવ, કઈ વાસના એવા જીવને, અદુષ્ટ જીવને શું દુષ્ટ કરી શકશે? પ્રશ્ન કરી શકશે? તમને ખબર છે કે કંદમૂળમાં આટલા જીવ છે, એવી અગર તમારી શ્રદ્ધા એકદમ દ્રઢ છે, એ દ્રઢ શ્રદ્ધાને કોઈ દગાવી શકશે? કોઈ ખવડાવી દેશે? પરાણે ખવડાવી શકશે? કેમ? અરે સવાલ જ નથી. અનમોલ સવાલ જ નથી. રાત્રિ ભોજન સવાલ જ નથી. ક્યાંય બીજે કુદે કુગુરુ કુશાસ્ત્ર ને માનવું સવાલ જ નથી. બોલો બોલો, કોણ કોને લગાવી શકશે? અહીંયા એક એક મનુષ્ય બેઠા છે, ચારે પણ કોઈ પ્રતિકૂળતા આવી જીવનમાં અને કોઈ તમને કહી દે કે ત્યાં જાઓ આમ થશે, ત્યાં જાઓ આમ થશે, બોલો કોણ જશે? કોઈ નહીં જાય. લગાવી શકશે કોઈની શ્રદ્ધાને? કોઈ ઉદય, કોઈ સહયોગ, કોઈ પૂજે ગુરુ કોઈ શાસ્ત્ર, અરે મસ્તક કપાઈ જશે પરંતુ ક્યાંય ઝૂકશે નહીં, બરાબર કે નહીં? તો એવા અદુષ્ટ આત્માને કોઈ દુષ્ટ નહીં કરી શકે. તો એવી રીતના જે સમ્યક દ્રષ્ટિ છે, જે નિર્ભય તત્વને પામ્યો છે, જેની શ્રદ્ધા દ્રઢ થઈ ગઈ છે, જેને પોતાના આત્માના સ્વરૂપનો અનુભવ કર્યો, પોતાને ખબર પડી ગઈ છે કે હું કોણ છું, મારી શું સામર્થ્ય છે. કાલે બહુ સરસ વાત આવી હતી ને, અને વાત એટલી ગઈ ને આખો દિવસ મારા જ્ઞાનમાં એ વાત રમતી હતી કે ભલે એક આપણે ખાલી એક ઓલું હતું, હે ભગવાન, કેવલ જ્ઞાની પરમાત્મા સાથે એક વાત કરી કે હે ભગવાન, હા બરાબર છે, આપણે કેવળ જ્ઞાન છે અને આપ આપના કેવળ જ્ઞાનમાં સ્વ પર પ્રકાશકનું પૂર્ણપણું ખીલી જવાના કારણે લોકા પોતાને અને લોકા લોકને છોય દ્રવ્યને સામાન્ય ધ્યાનથી એના અનંત ગુણોને અને એની સ્વીકાર વર્તી ક્રમબદ્ધ પર્યાયોને આપ જેમ છો જેમ છે એમ પ્રત્યક્ષ જાણો છો. હા, આપનું એ પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ થયું છે મને ખબર છે અને એની મને મહિમા પણ છે કે આપ પ્રત્યક્ષ જાણી રહ્યા છો કે કયા દ્રવ્યના કયા ગુણની કઈ પર્યાય કઈ થવાની છે. પરંતુ મારી પાસે જે મતિશ્રુત અલ્પ મતિશ્રુત જ્ઞાન છે એમાં હું લોકાલોકને પ્રત્યક્ષ જાણી શકવામાં તો સમર્થ નથી. એક એક પર્યાય જે થવાની છે જેમ આપ વર્તમાન વર્ત જાણી રહ્યા છો એમ તો હું જાણવામાં સમર્થ નથી, પરંતુ એવું શ્રદ્ધાન કરવામાં સમર્થ છું કે લોકાલોકની એકો એક દ્રવ્યની એકો એક પર્યાય જગ બનશે. સમજાયું કે ના સમજાયું? એ શ્રદ્ધાન કરવામાં તો સમર્થ છું કે નહીં? શુદ્ધ જ્ઞાન, એક શુદ્ધ જ્ઞાન માં કેવળ જ્ઞાન ના બીજ છે કે નહીં? એક શુદ્ધ જ્ઞાન કેવળ જ્ઞાન ને બોલાવે છે કે નહીં? એક શુદ્ધ જ્ઞાન ની આજુબાજુ કેવળ જ્ઞાન આટા મારે છે કે નહીં? અને એ શુદ્ધ જ્ઞાન માં એટલી સામર્થ્ય છે કે નહીં કે પોતાના આત્માના પ્રદેશ સહિત પ્રત્યક્ષ દર્શન ન કરી શકે પરંતુ અનુભવ પ્રત્યક્ષ તો પોતાનો આત્મા થઈ શકે એવી સામર્થ્ય છે કે નહીં? બોલો, કોનામાં નથી? બોલો, એવી યોગ્યતા લઈને બેઠા છે. આ સંઘની પંચે સુધી એકેન્દ્રથી જોઈ લો એ બધા જીવમાં યોગ્યતા નથી. જીવ તો છે, આત્મા તો છે, સામર્થ્ય છે, પરિપૂર્ણતા તો છે, શક્તિ તો છે, સ્વભાવ તો છે, સ્વરૂપ તો છે, પરંતુ એને જાણવાની સામર્થ પર્યાયમાં મળી ગઈ. આ પ્રચુર ભાવ સંગતના કારણે એ પરતો ગયો. જ્ઞાન નો દુરુપયોગ જો સાંભળજો, ઉદયમાં બધું લૂંટાઈ જાય ને તો કાંઈ નથી લૂંટાયું, પણ ઉપયોગ લૂંટાઈ ગયો તો બધું લૂંટાઈ જાય. ન સમજાયું? શું કીધું? પાકના ઉદયમાં સંયોગો લૂંટાઈ જાય તો તારું કાંઈ નથી લૂંટાયું, પણ અગર તારો ઉપયોગ લૂંટાઈ ગયો, અગર જો પોઈન્ટ તારો ઉપયોગ બરબાદ થઈ ગયો, તારા ઉપયોગનો સદઉપયોગ ન કર્યો, તારા ઉપયોગનો પ્રયોગ ન કર્યો, કે તમી પંચેન્દ્રિય પણાનો પ્રયોગ ન કર્યો, એનો 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 ઉપયોગ ન કર્યો, એનો દુરુપયોગ કર્યો, એનો સદુપયોગ ન કર્યો, પોતાના સ્વભાવને જાણવામાં તારા ઉપયોગને તે ન લગાડ્યો, તારું બધું લૂંટાય. પકડાય ને પોઈન્ટ હાલમાં આવે છે? વિચાર કરે એક એક પોઈન્ટ વિચાર. તો બીજો પોઈન્ટ સમજાયો કે કામી કોઈ પણ ઉદય કે કામ ભાવ દુષ્ટ ને દુષ્ટ કરી શકશે? નહીં કરી શકે. હલાવી શકશે? નહીં હલાવી શકે. શું કરજો વિચાર કરો. સીતાજીને જયારે રામચંદ્રે કીધું ને કે ચલો ચલો હવે ઘરે ચલો, અગ્નિ પરીક્ષા થઈ ગઈ, હવે આપણે સારી રીતના શું ખેતી રહીએ, તો સીતાજી કીધું હવે પરિણામોની વિચિત્રતા જો. એ જ સીતાજી નો આયુ પૂર્ણ થયું અને એ જ સીતાજી ગયા સ્વર્ગમાં, સોળમાં સ્વર્ગમાં જન્મ થયો. હવે જયારે રામચંદ્રજી વિચાર કરો, રામચંદ્રજી જયારે મુનિ અવસ્થામાં બેઠા હતા અને આત્મધ્યાનમાં લીન હતા ત્યારે એ જીવને પાછો વિકલ્પ આવ્યા. હવે આ લાઈન લગાડો, અદુષ્ટ આત્મા રે. બોલો, કોઈ પણ ઉદય સંયોગ સ્ત્રી દેવી અપ્સરા દુષ્ટ કરી શકે? પેલા તો અદુષ્ટ થાઓ, પેલા તો અદુષ્ટ આત્મા પોતાને બનાવો. અદુષ્ટ ને કોઈ પણ પ્રકારના દોષોથી રહીત, મોહથી રહીત, કામ ભાવથી રહીત, વિષય કસાયના ભાવથી રહીત, પોતાને એવો અંદરમાં પવિત્ર છું એવી પ્રતિતિ સાથે દેશે, અનુભવ સાથે દેશે, તો હવે એને દુનિયાની કોઈ તાકાત નથી કે દુષ્ટ. શું ગજબ હોય છે ને, અદુષ્ટ આત્માને દુષ્ટ કોઈ કરી શકશે? બોલે ગજબ પ્રતિનો જોજો. તમારા નામે રજિસ્ટ્રી ઘર હોય, તમારા નામે બરાબર એકદમ પ્રોપર. હવે બોલો, હવે એ ઘરમાં તમારી પ્રતિતિ છે કે આ ઘર મારું? બોલો મામી, હવે ઉસ ઘર કો કોઈ ઓર આકે બોલે કે નહીં યે ઘર મેરા હૈ? બોલો, આપની માન્યતા કેટલી વિચલિત હોગી? કેટલા ડરશો, કેટલા ડરી જશો? અરે અરે હજો હું આત્મા છું, હું શું કહેવાય, અનાવ્યનંદ છું, અપ્રભાવિત છું, નિરપેક્ષ છું, પરિપૂર્ણ છું, હવે મને કોઈ દગાવી
સુગ્યા બહારમાં ભોજ મળતા વાળા તમને દ્રષ્ટિ જુઓ, બહારમાં ગમે તેટલો સહયોગ ઉંચાઈ બધું છે તો પણ એ જીવને સંસારમાં રહેવાથી કોઈ ઓછી નથી. મુનિ દીક્ષા લેવા માટે કોઈ ઓછી નથી. શું ગજબ! તમે ચોવી તીર્થંકર જુઓ તો કેટલા તીર્થંકર, પ્રશ્ન પૂછી છે તમને, કેટલા તીર્થંકર ચોવીસ માંથી ચક્રવર્તી હતા, કામદેવ હતા અને તીર્થંકર પણ હતા? ત્રણ હતા ને, ત્રણ હતા ને, કેટલા હતા? ત્રણ હતા ને, ચક્રવર્તી, તીર્થંકર અને કામદેવ. વિચાર કરો, આદિનાથ ભગવાન જયારે તીર્થંકર થયા અને તીર્થંકર રૂપે વિચરતા હતા, એની પહેલા સમજ સ્થાનની વાત શું કહેવા માંગુ છું, એની પહેલા આ ત્રણ ને છોડીને આર્યખંડ સિવાય નેક્ષખંડમાં કોઈ નથી ગયું. પણ પોઈન્ટ પકડજો, કેમ? કારણ કે ચક્રવર્તી હોય ને, એ જ તો નેક્ષખંડમાં જશે, છ ખંડ જીતશે, છ ખંડ સાધવા જશે. શાંતિનાથ કુંથુનાથ અરનાથ, કારણ કે ચક્રવર્તી હતા. હવે કામદેવ આપણે કહીએ ના કે કામદેવ આપણે કહીએ તીર્થંકર, આપણે કહીએ ચક્રવર્તી, ખબર પડે કે ચક્રવર્તી એટલે શું, કામદેવ એટલે શું? તો મેં કોઈ મહિમા નથી કરતી, મહિમા એટલે નથી કરતી કારણ કે એની કોઈ મહિમા કરવા જેવી નથી. પણ બહારમાં જે પ્રકારના સંયોગોની વચ્ચે છે અને અદ્વિત તૈયાર છે, તો હવે એને કોઈ છ ખંડ ને કાઢીને આવ્યા એ તીર્થંકર ત્રણ. કામદેવ જેવું શરીર, અને અહીંયા તો થોડું કામ જરાક સારું તનાકર શું કહેવાય, ટોપ જરાક આમ મળી જાય તો શું થઈ જાય, આમ અચ્છા આ તો શું છે પાછું, અમે થોડું પાછું એવું છે આમ થોડું વધારે આમ ધ્યાન રાખીએ એટલે આમ વિચાર કરો, એ કામદેવ નું શરીર સામે આવી જાય તો જોઈ નહીં શકું. પોઈન્ટ પકડાય છે, શું કહું છું, અદુષ્ટ આત્માને દુષ્ટ નહીં કરી શકે. એ ભલે તીર્થંકર પદમાં હતા, ચક્રવર્તી પદમાં હતા, કામદેવ જેવું શરીર હતું, તો પણ એ જીવને કોઈ રીત નહીં કરી શકે. અને જો તમે એ બધું છોડીને એ જીવો મુનિ દીક્ષા લઈને તપ તપ ને અંગીકાર કરીને મોક્ષ રૂપી લક્ષ્મીને મળે, બોલો વિચાર કરો, સમજાય છે શું કહેવા માંગું, વંદના સમજાય છે બધા? એ થોડું ઉપર છે, ઉપરથી જાય છે. કહેવા એ માંગુ છું કે સર્વો મનુષ્ય ગતિનો જીવ હોય એમાં ઉત્કૃષ્ટ પુણ્યનો ઉદય છદ્મસ્થ અવસ્થામાં કોને હોય, ચક્રવર્તી અને તીર્થંકર થઈને મોકલી આવ્યો. તીર્થંકર નો વૈભવ જોઈ લો, તીર્થંકર નો વૈભવ જોઈ લો, ચક્રવર્તી નો વૈભવ જોઈ લો, કામદેવ જેવું શરીર, વિચાર કરો આટલો પુણ્યનો ઉદય હોવા છતાં પણ રોકાયા નહીં. અને આપણને એનો અનંતો ભાગ પણ નથી, તો પણ વિચારી લો, ઉપયોગ, વીર્ય, સમય, રુચિ, મહિમા, આકર્ષણ, અટ્રેક્શન, વિચારો કે કેટલો પ્રચુર ભાવ કલંક નો અભિપ્રાય થશે. આનો મતલબ શું થયો કે કોઈ સંયોગ જીવને સંસારમાં બાધક નથી, સાધક નથી, સુખના કારણ નથી, દુઃખના કારણ. પોઈન્ટ પકડાયો, શું કીધું પોઈન્ટ, અદૃષ્ટ આત્માને, બોલો બોલો થોડું બોલો, તો અદૃષ્ટ આ ક્લાસ છે, પ્રવચન નથી, અદૃષ્ટ આત્માને દુષ્ટ કરી, અદૃષ્ટ આત્મા શબ્દ બહુ વજનદાર છે, અદૃષ્ટ આત્મા, બોલો અદૃષ્ટ આત્માને કોઈ વિચલિત નહીં કરે. તમી માનવે ના ઘી ધર ધર કે, અપમાન હુઆ જી ઘર ભર કે. વિચાર કરો, બે દિવસ એકદમ સાઈડ ના બોલે, બીજી ત્રીજે દિવસે એક વ્યક્તિ કે આમ જોયા વગર આમ બોલાવ્યા વગર વળી જાય તો શું થાય? વિચાર કરો, જરા આપણને ભાવ નો આપણા શબ્દો ભાવ નો આપે, પૂછે નહીં, બોલાવે નહીં, ઇમ્પોર્ટન્સ ના આપે, શું થાય બોલો? ઉનમદેવ ખ્યાલ આવે છે, અદૃષ્ટ આત્માને કાંઈ નહીં થાય. જલ્દી બોલો, પેલા આજે નિર્ણય લો કે અમે અહીંયાથી અદૃષ્ટ આત્મા જો સાંભળી લેજો, હું હજી કહું તમને પોઈન્ટ, આપ મનુષ્ય ભવ આપણને ફક્ત પુણ્યનો બંધ અને મન કે કાંઈના ભાવ રૂપે પડવા માટે નથી મળ્યો. અરે એવો પુણ્યનો બંધ
અને એવા ભાવોમાં ઉથલ પાથલ તો નિગોદના જીવે પણ કરી લીધું જેના પ્રતાપે એ ચક્રવર્તી નો ત્યાં પુત્ર થઈને જન્મ્યો. એવો પુણ્ય ભાવ તો એને પણ કરી લીધો. ના સમજાયું? એવો પુણ્ય ભાવ તો એને પણ કહેલા કે ચક્ર ભરત ચક્રવર્તી ને ત્યાં પુત્ર થઈને જન્મવું ઇઝ ઇટ અ કોમન થિંગ? ઇઝ ઇટ અ ઇઝી થિંગ? આપણને મહિમા ને અંબાણી નો છોકરો મુકેશ અંબાણી નો ગ્રેન્ડસન ગ્રેન્ડસન વિચાર કરો. ચક્રવર્તી ને ત્યાં એ 923 પુત્ર ક્યાંથી નીકળ્યા હતા? નિત્ય ની ગોદ માંથી નીકળ્યા હતા. અનાથી ની ગોદ માં હતા અને 6 મહિના આ સમયમાં એ નીકળ્યા અને 923 ભેગા થયા અને એક ઇન્દ્ર ગોપ નામની પર્યાય બે ઇન્દ્રિય પર્યાય માં આવ્યા અને એ ભરત ચક્રવર્તી ના હાથી ના નીચે બધા દબાઈ ગયા અને બધા ભરત ચક્રવર્તી ને ત્યાં પુત્ર થઈને જન્મ્યા. તો ક્યાં બાંધ્યું હશે ને? યા તો બે ઇન્દ્રિયમાં બાંધ્યું હશે એ પુણ્ય, યા તો નિગોદમાં બાંધ્યું હશે એ પુણ્ય નથી. એની પહેલા તો કોઈ પર્યાય જ નથી. તો એ દેટ પુણ્ય ટુ ટેક બર્થ એટ ચક્રવર્તી હાવ એટ સન એ નિગોદના જીવને પુણ્ય બાંધી શકે છે અને બાંધી લીધું. કારણ કે કરના યોગનો નિયમ છે, નિયમ છે. તમે ન ચાહો, કહું તમને સત્સંગ ગ્રહની કરતા કોઈ નહીં કરાવ્યું શ્યોર. ન ચાહો તો પણ અંતર મુહૂર્ત માં પુણ્ય માંથી પાપ ને પાપ માંથી પુણ્ય, પુણ્ય માંથી પાપ ને પાપ માંથી પુણ્ય ભાવ તો અંતર મુહૂર્ત માં હરેક જીવ ને થયા જ કરે છે. ઇફ યુ ડોન્ટ વોન્ટ ધેમ ઓલસો આમ બેઠા હોય ને અને આમ આ લસ થોડા બરાબર થયા તો પાપ ભાવ ન સમજાયું? જરાક જરાક શરીર પ્રત્યે લગ ગયું, મોબાઈલ પ્રત્યે લગ ગયું, ઘડિયાળ પ્રત્યે, સોરી સમજાય ને, પૂરું કરવું સમય થઈ ગયો, લગ ગયું તો પાપ ભાવ છે. એસી બહુ ફાસ્ટ છે, એસી બહુ સ્લો છે. તો ઇફ યુ ડોન્ટ વોન્ટ ઓલસો એ પુણ્ય ભલે એક ક્ષણ માત્ર માં તારો પાપ ભાવ, આઈ નોટ થિંક ઇટ વિલ કન્ટિન્યુ ફોર 10 મિનિટ 20 મિનિટ, બટ ઇન અંતર મુહૂર્ત, અંતર મુહૂર્ત ના સંસાર જોઈ છે ને. હવે કોઈ પડે છે ઓર્નામેન્ટ, હું ઘણી વાર મારે યંગસ્ટર ના ક્લાસ આવેલી ને સેટરડે ના, તો હું ઘણી વાર એ લોકોને કહું કે ઇટ ઇઝ નોટ કમ્પલસરી કે યુ સેટ એટ હોમ એન્ડ હેવ ડિઝાઇન ઇન ફ્રન્ટ ઓફ યુ એન્ડ ધેન યુ ડુ સ્વાધ્યાય, ધેન ઓન્લી ધેન ઓન્લી ઇટ ઇઝ કોલ્ડ સ્વાધ્યાય. ઇટ ઇઝ નોટ ધેટ. અગેન ઇન યોર ઓફિસ યુ આર વર્કિંગ, યોર ફિંગર્સ આર વર્કિંગ, યુ આર ટાઈપિંગ સમથિંગ, યુ આર રાઇટિંગ સમથિંગ, યુ આર ધેન ઓલસો, ઓવર ધેન ઓલસો એક સમય માટે પણ તમને ભાવ આવી ગયો કે આહા શરીર હું નથી, હું તો આનો જન્મ છું, અરે આ તો બધું પુણ્ય પાપના ઉદય પ્રમાણે થશે, અરે આ પ્રોજેક્ટ થશે તો થશે, નામ આવશે તો આવશે, બોસ રેકોગ્નાઇઝ કરશે તો કરશે, આ બધું પુણ્ય પાપના ઉદય પ્રમાણ છે, તો તમારો પુણ્યનો ભાવ ત્યાં સત્તો જ્ઞાનનો ભાવ થઈ ગયો. અરે શું ગજબ છે, રિલેક્સ. કોઈને કોઈ સ્ટ્રેસ હોય તો બહુ વિચાર કરો કે આ જૈન ભાવ કેટલો ઉધાર છે. ક્ષેત્ર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, તો નરક ના માર્ગી કેવી રીતના તમને ગજની મળશે? શું ગજબ, તમને કહું, તમે માનશો નહીં આ વાત, માનશો નહીં. એટલે કે ઘરે ઉતારી થોડી કઠિન છે કે સૈનિક રાજાનો જીવ નરકમાં છે તો ચોથા ગ્રંથસ્થાનમાં ત્યાં ભગવાનની સામે જયારે સૈનિકના ભાવમાં હતા ત્યારે મહાવીર ભગવાનના સમર્થનમાં તીર્થંકર નામ કર્મનો બંધ ચાલુ થયો. એ ધ્રુવ પ્રકૃતિ છે, એ ધ્રુવ પ્રકૃતિ છે. તો આજે નરકમાં પણ પ્રતિ સમયે ધ્રુવ પ્રકૃતિ બંધાયેલી છે. વિચાર કરો તમે, હવે હવે વિચારતા દેજો કે ધ્રુવ પ્રકૃતિ જે તીર્થંકર નામ કર્મની બંધાઈ રહી છે એ ત્યાં કયા પરિણામ થઈ રહ્યા છે, બંધાઈ રહી છે. મને નહીં પૂછતા, કારણ કે હું એ જવાબ આપીશ કે કેવળ જ્ઞાન ગમ્ય છે. નાઉ વર પણ અભિપ્રાય આર સાચિંગ ક્રિયા અને પ્રણામ, આવા પ્રણામ થઈ ગયા, આવા પ્રણામ થઈ ગયા, આવા પ્રણામ થઈ ગયા, આવા પ્રણામ થઈ ગયા, મને માંથી ફીલ. અરે એ તો તું નહીં કરવા ચાહે તો પણ સર્જન કહી દઉં ના, રાઈટ રાઈટ. કરણનો નિયમ છે, ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે કે હર જીવ સર્વ દશામાં પુણ્ય ને પાપ, પુણ્ય ને પાપ, પુણ્ય ને પાપમાં એ પ્રણામ 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 પલટ્યા જ કરે છે. વર્ક ઓન અભિપ્રાય, એન્ડ ઇટ ઇઝ અ વેરી બિગ ચેપ્ટર ટુ ડિસ્કસ હાઉ ટુ વર્ક ઓન અભિપ્રાય. બિકોઝ ગુરુદેવ આ કાળમાં ન મળ્યા હોય તો આપણને તો અભિપ્રાય મિથ્યાત્વ પ્રચુર ભાવ કલંક એની ખબર જ ન હોય. બધા જીવો કે આ ઇટકા છે, પાપમાંથી પુણ્યમાં
ઉપી ગયું ધર્મ
ના. જે ધર્મની પરિભાષા અહીંયાથી ચાલુ થશે કે પાપ પુણ્યથી રહીત કોઈ ત્રીજી ભૂમિકા છે, પહેલી ભૂમિકા પાપની, બીજી ભૂમિકા પુણ્યની, અને એનાથી રહીત ત્રીજી ભૂમિકા છે, એ ત્રીજી ભૂમિનું નામ ધર્મ છે અને એનું નામ છે અભિપ્રાયનો પલટો. અને એવા અદ્ભુત આત્મા જેને અભિપ્રાયનો પલટો કરી લીધો આવા જ્ઞાનીના સમક્ષમાં, એ અદ્ભુત આત્માને કોઈ, બોલો જલ્દી, એ અદ્ભુત આત્માને કોઈ દુષ્ટ કરી શકશે નહીં. ત્યાં કષ્ટરૂપી ધૂળ, હા સુખ ન હોય ઠીક છે, ત્યાં કષ્ટરૂપી ધૂળ ચારી શકો સ્પષ્ટ અને સમર્થ હે. આ નાના નાના કષ્ટ, ઈ ગેટ સો અપસેટ વિથ સ્મોલ 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 પ્રોબ્લેમ. અને અહીંયા તો પ્રશ્ન બહાર આવી ગઈ ભારમાં, પ્રતિકૂળતા આવી ગઈ ભારમાં, તો પણ એ ચારિત્રને બિલકુલ પણ વિચલિત નહીં કરી શકે એમ કે છે, તકની મહિમા બતાવે છે. હવે આગળ જવાબ, નહીં તો કહો, લાસ્ટ લાઈન, મનો વાંચી અર્થ કા સાધન તપ તે અધિક ઓર કોણ હે. જે પણ મનોવાંછિત સાધન છે, એટલે કે જે જીવને ચક્રવર્તી સામનો, ચક્રવર્તી ગયા એના પૂર્વના ભાવમાં મુનિ હતા, કામદેવ થયા એના પૂર્વના ભાવમાં મુનિ હતા, એટલે જે તને બધા પદ પ્રાપ્ત થાય છે એના પૂર્વના ભાવમાં એ તપ કરતા મુનિ રાજો હોય છે, ભાવલિંગી સંતો હોય છે, એ તો એ ભાવમાં પૂર્ણતાને પ્રાપ્ત ન થયા, અસ્થિરતાનો રાગ રહી ગયો એના પરમાં નિશ્ચય તપ સાથે રહેલો વ્યવહાર તપ, એનાથી પાઇન્ડું પુણ્ય અને એના પરમાં મળ્યા આ બધા પદ. આ બધા પદની પ્રાપ્તિ માટે પણ પુણ્ય અને એ પછી પાર થવા માટે ધર્મ, તો જે પણ છે એની માટે અહીંયા આવવું પડે, બીજો કોઈ રસ્તો નથી. આ ગાથા આપી થઈ, નેક્સ્ટ ગાથા આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. હવે કોલેજનો ક્લાસ ચાલુ થાય છે, આપણે જીવાનું સ્તુતિ અને કાંસ માટે મોદીની દ્વારી પરમકારી જીવાણી માતનો અમૃતોના સુકારી સમસ્ત જાણી જમાત્માઓનો સત્ય સનાતન સ્વાનુભૂતિમય વિકરાળ દિગંબર જૈન ધર્મનો.